ભગવાન શંકરાચાર્ય 32 વર્ષની ઉંમરમાં તો 4 વખત આપણા દેશની પ્રદક્ષિણા કરી. 4 વખત આટલા મોટા દેશની અને કેટલા મોટા મોટા મંદિરોના એને પુનરુદ્ધાર કર્યા. દ્વારકા, જગન્નાથપુરી, બદ્રીનાથ, કેદારનાથ એ બધા પણ એને એને સારા એને સંભળાવ્યા બધા. અને એક વ્યવસ્થા સંન્યાસીની ઓર્ડરની વ્યવસ્થા પણ એને જ ઊભી કરી કે ત્યાં ગામડે ગામડે ફરીને બુદ્ધ લોકોએ કરેલું એ પ્રમાણે
બુદ્ધ
લોકોએ કરેલું. અને એ જ વ્યવસ્થા નવી રીતે શંકરાચાર્ય ઉપજાવેલી સંન્યાસીઓની કે એ પણ ગામડે ગામડે ફરી અને લોકોને ઉપદેશ આપે, જ્ઞાન આપે, એ બધી વ્યવસ્થા બધી ગોઠવી એને. અને પાછા કેટલી ટકાને શાસ્ત્રાર્થ બધા કર્યા તે જુદા, અને કેટલાય નવા શાસ્ત્રો પણ આ બધા ફરતા પર્યટનમાં રહેતા રહેતા હોવા છતાં નવા નવા શાસ્ત્રો પણ એને
લખ્યા.
બ્રહ્મસૂત્ર તો એનું બહુ પ્રખ્યાત, એવા બીજા ઘણા લખેલા છે. ત્યારે એની આવા માણસની આવા અનુભવી માણસની શક્તિ ઘણી મોટી હોય છે. સામાન્ય રીતે જીવ દશા વાળો માણસ આટલી નાની ઉંમરમાં આટલું કામ નહીં કરી શકે. સ્થૂળ રીતે આટલું વિચારીએ તો પણ એની આપણને ખાતરી થઈ જાય કે એક માણસ અસામાન્ય માણસ હતો એમ તો આપણને ખાતરી થાય. રામ છે ને અંદર જ્ઞાનની અનુભવની સ્થિતિમાં સ્ટેટિક જેને કે દેવ દર્શન ના નથી, અમુક જાતનું છું સુધી અમુક જીવ દશા વાળા કરતા ઘણા ઉચ્ચ પ્રકારના એ વાત સાચી. પણ મને બહુ જીવનનો સાદ જુદો છે, જીવનનો નાદ ન્યારો છે, જીવનનો પાઠ ભણવાનો અનુપમ ગુણ અનેરો છે, જીવનનો પાઠ ભણવાનો અનુપમ ગુણ અનેરો છે. જીવનને તો સમજવાને, હૃદયની આંખ ખુલવાને, મતિ મન પ્રાણ ખુલ્લા સૌ પૂરી પૂરા થવા જોઈશે. મતિ મન પ્રાણ ખુલ્લા સૌ પૂરે પૂરા થવા જોઈશે. જાગવા કે જીવનનો સાદ જુદો છે, જીવનનો નાદ પ્યારો છે, જીવનનો પાઠ ભણવાનો અનુપમ ગુણ અનેરો છે. જીવનને તો સમજવાને, હૃદયની આંખ ખુલવાને, મતિ મન પ્રાણ ખુલ્લા સૌ પૂરી પૂરા થવા જોશે. બંધ થજો સર, મનમાં ગૂઢતા ના છે. જીવન જો પ્રીચવા કાજે, જીવનમાં ગૂઢતા ના છે. જીવન જો પ્રીચવા કાજે, પડ્યા મેદાન જો ખુલ્લા, બધું પ્રત્યક્ષ જે તે છે. બધું પ્રત્યક્ષ જે તે છે. જીવનમાં ગૂઢતા ના છે. જીવનને પ્રીચવા કાજે, પડ્યા મેદાન જો ખુલ્લા, બધું પ્રત્યક્ષ જે તે છે. વાહ પ્રભુ વાહ. ચાખવાની જે જીવનમાં લેહકી દિલમાં મળેલી ચાખવાની જે હરી તેથી હરી તારા તરફ તેથી હરી તારા તરફ તેથી હરી તારા તરફ તેથી હૃદય આકર્ષ હૃદય ખેંચાયેલું રહે છે. હૃદયની લહેર કી હૃદયની લહેર કી તારી મળેલી ચાકવાને જે હૃદયની લહેર કી દિલમાં મળેલી ચાકવાને જે હરી તારા તરફ તેથી હૃદય ખેંચાયેલું રહે છે. જીવનમાં લહેરકી દિલમાં જીવનની લહેરકી દિલમાં મળેલી ચાકવાને જે હરી તારા તરફ તેથી હૃદય ખેંચાયેલું રહે છે. રાખો, આટલી જે થઈ ગયેલી ભજનની અહી તારા તરફથી હૃદય ખેંચાયેલું રહે છે. પણ આત્મેળે બધે પ્રસરે છે. પ્રસરતી હોવા છતાં મૂળમાં જે છે તે ઓછી થતી હોતી નથી. મૂળમાં તો હોય છે તેટલી તેટલી જ રહે છે. પણ પૂરેપૂરું જયારે ફૂલ ખીલે છે ત્યારે એ સુવાસ મૂળમાં જે હોય છે તે આત્મેળે બધે પ્રસરે છે. પણ એની લિમિટ હોય છે, બહુ અનંત સુધી નહીં જાય. તેવી રીતે આપણામાં પણ ભગવાન નો જે હું છે આત્મા એ ખુલ્લો ત્યારે એ પૂરેપૂરો ખુલ્લો થાય. ત્યારે એ ખુલ્લો થાય ત્યારે પછી એનો પ્રકાશ આપમેળે પ્રસરે છે. પણ એ પ્રસરવામાં પણ એની મર્યાદા છે. તો કે આત્માને વળી મર્યાદા કેવી? એમ કે આત્માને મર્યાદા તો નથી, પણ શરીર હોવાથી એ શરીર ને પ્રકૃતિ છે ને પ્રકૃતિને કારણે એને મર્યાદા રહે છે. બાકી તો કઈ મર્યાદા એને નથી, અનંત માં એ વિસ્તરી શકે છે. પ્રકૃતિ હોવા છતાં પણ જ્યાં જ્યાં નિમિત્ત છે, જ્યાં જ્યાં એને કામ છે, ત્યાં ત્યાં એ વિસ્તરતો રહે છે. આપણે પણ જીવદશામાં છીએ તો જીવદશામાં પણ જ્યાં જ્યાં આપણને કામ પડે છે ત્યાં ત્યાં આપણે ચોંટીએ છીએ. ચોંટીએ છીએ એટલે આપણા મતિ મન પ્રાણ વગેરે ત્યાં ઘડી લાગેલા રહે છે. કામ હોય છે ત્યાં તે સિવાય નહીં. તેવી રીતે આત્મા ખુલ્લો થાય છે જયારે ત્યારે એ પણ જ્યાં જ્યાં એને સંબંધ છે, નિમિત્ત છે, કામ છે, ત્યાં ઘડી સ્પર્શે છે. બાકી સ્પર્શ તો નથી. જ્યાં ત્યાં એમને એમ કઈ થતું જેમ આપણને, પણ એમને આત્મા નહીં ખુલે. ભગવાન તરફ આપણી આંખ ખુલ્લી એમને નહીં થાય. એ તો એવી કોઈ ગુરુતા માટે આપણે જયારે આકર્ષાઈએ અને ભગવાનને ભગવાન તરફનું આપણું આકર્ષણ આપણું એટલે કે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અને અહમનું આકર્ષણ કંઈક સજીવન થાય ને, આકર્ષણને કારણે આપણે કઈ ને કઈ કોઈ ને કોઈ પ્રકારની સાધના તપશ્ચર્યા તપ આદિ કરીએ અને એ જયારે એ અમુક મર્યાદા સુધી જાય ત્યારે આપણી હૃદયની આંખ ખુલ્લી થાય ત્યારે પછી એ આપણાથી પીછાય છે. તેવી રીતે જેમ ફૂલ પૂરેપૂરું ખીલે છે, એ ફૂલ પૂરેપૂરું ખીલે છે તે ખીલવામાં જે મહેનત છે તે આપણને દેખાતી નથી. પણ એ છોડવાને એ છોડવાને ફૂલ એને પોતાનામાંથી એ ફૂલ વિકસે અને ફૂલ થાય, કળી થાય અને પછી વિકસે, એ બધી પ્રક્રિયામાં એ છોડવાને પણ મથામણ છે કરી, જે મથામણ આપણે જાણી શકતા નથી, જોઈ શકતા નથી, અનુભવી શકતા નથી. પણ બોટનિસ્ટ હોય એ સમજી શકે છે. તો જગદીશચંદ્ર બોઝે સાબિત કરી બતાવ્યું દુનિયામાં પહેલવહેલું કે એનામાં પણ જીવન છે, એનામાં પણ લાગણીઓ છે. આપણે પણ આ જીવનની ગૂઢતાને સમજવાને, પીછવાને, અનુભવવાને કાજે જીવનમાં ઉતરવું પડશે. આપણે અત્યારે જીવનની બહારની પ્રવૃત્તિમાં ઉતરીએ છીએ. જીવનની અંદર જીવનની પ્રવૃત્તિમાં જીવનમાં આપણે પ્રવેશતા નથી, પણ જીવનની બહારની પ્રવૃત્તિઓમાં આપણે પ્રવેશીએ છીએ. પણ જીવનમાં પ્રવેશતા નથી એટલે પછી જીવનનો હાથ આપણા હાથમાં આપતું નથી.
જીવનમાં એટલે મોટા દરેકની પાછળ શું રહેલું છે એની પાછળ
ના, જીવનમાં એટલે જીવનની બહાર આપણી બીજી જે પ્રવૃત્તિઓ છે એમાં પ્રવેશ,
બાહ્ય
પ્રવૃત્તિમાં. પણ જીવનમાં એટલે કે જીવનનું જે રહસ્ય છે, જીવનની જે ગુરતા છે, આમ દેખાય છે ગુરતા આપણને અત્યારે, તેમાં તે પ્રીચવાને તે અનુભવવાને માટે જે આંતરિક આપણી મથામણ થવી જોઈએ તે આપણામાં જાગેલી હોતી નથી, અને મથામણ જાગે નહીં ત્યાં સુધી એના તરફનું આકર્ષણ છે તે આપણને થાય નહીં.
ખુલ્લા થવું એટલે મોટા એ મથામણ કરવી,
હા બસ એના તરફ આપણા મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અમારી એના તરફ જ પ્રેરાયેલા રહ્યા કરે એનું નામ ખુલ્લા થવું.
ખુલ્લા થવું અને વિવેક એ બે ને કોન્ફ્લિક્ટ ના થાય?
વિવેક ના કોન્ફ્લિક્ટ ના થાય. વિવેક તો શું છે ને કે સારું નરસું બંને નો ભેદ પાડ છે, અને વિવેક ખરો વિવેક તો ચેતન ને અનુભવવાને માટે જે આપણને સમજણ પ્રેરે એ બાબતમાં આપણને ભેદ બધો બતાવે, પ્રકૃતિ નો અને ચેતન ની વચ્ચેનો ભેદ બતાવે. એટલે વિવેક જાગે ત્યારે તો આપણે વધારે યોગ્ય મથામણ કરવાને માટે પાત્રતા આપણી પ્રાપ્તતા આપણી થાય છે. ખરેખર અર્થ તો અંગ્રેજીમાં
ડિસ્ક્રિમિનેશન, એટલે મોટા ખુલ્લા થવું એટલે તો એટલે ખુલ્લા ડિસ્ક્રિમિનેશન રાખીને ખુલ્લા
ખુલ્લા થવામાં એ સેન્સ આવી જ જાય છે. એટલે ખુલ્લા થવું એટલે પ્રકૃતિથી પરની એવું જે તત્વ છે તેના તરફ આપણી ગતિ થતી રહે, તેના તરફ આપણી ગતિ રહે અથવા ગતિ થાય એ ખુલ્લા થવું.
એટલે સંકુચિત વાતાવરણમાં ન રહેવું,
ના